કાર્ય કરવા માટે મનને કહેવું પડશે નહીં, એ કર્યા જ કરશે, કર્યા જ કરશે, એમાં રસ છે. પણ આપણે સભાન જાગ્રત બનીને એ દુરાચારથી બહાર નીકળી કંઈક સત્કર્મ થાય. અને એટલા માટે સતત જાગ્રત રહેવાની વાત કરી, નિરંતર નિરંતર. અને એને એનું અનુસંધાન આવ્યું કે 8 પોર 64 ઘડી 24 કલાક સેવાનું કાર્ય કરી આવો તો પણ સારું છે, સ્મરણ કરો તો પણ આનંદ છે, પણ મન આપણે વૃત્તિઓ સાત્વિક રહેવી જોઈએ. બસ એક જ લક્ષ્ય, ક્યારે પણ મનના કુવિચાર વડે જીવન ગંદુ ન થઈ જાય એટલું સાચું. અને એકવાર ગંદુ થયું, બૂંદ છે બિગડી, હોજ છે નહીં સુધરતી. એકવાર વૃત્તિઓ એ બગડીને પછી પાછી વાળવી બહુ મુશ્કેલ હોય છે. અને એકવાર જો સ્થિર થઈ ગઈ અને તો પછી એમાંથી આનંદ આવ્યા કરશે. પણ ઉખડીને પાછી પેલી બાજુ પડી ગઈ તો ફરી પાછું લાવતા એના માટે પ્રયત્ન કરવો. ભગવાન પણ ગીતામાં કહે છે, માં સર્વેષુ કાલેષુ માં અનુસ્મર. જે આદેશ ભગવાને ગીતામાં આપ્યો એ જ આજ્ઞા આપણને જય મહારાજે આપી, 8 પોર 64 ઘડી રટણ કરે. નામ સ્મરણને ક્યારે પણ વિસારે ના પાડશો, પ્રભુથી સહેજ પણ આઘા જશો નહીં. જો થોડાક આઘા ગયા તો પૂરું થઈ ગયું. આ શરીરની અંદર ચેતના આત્મા છે, એ સહેજ જ ખસે, બહાર ખસે તો શું થાય? એક એટેકનો આંચકો જ આવ્યો તો પરસેવો પરસેવો છૂટી જાય. સહેજ જ એ ચેતના આમ હાલી ભૂકંપની માફક આખા શરીરને હલાવી નાખી. તો આપણી વૃત્તિઓ સહેજ પણ આપણા સ્વસ્વરૂપથી, આપણા ભજનથી, નામ સ્મરણથી અળગી થવી જ ન જોઈએ. આંચકો એક આવે ને ભૂકંપનો તો આ બધું ધરુજી જાય. એટેકનો એક જ આંચકો આવે ને તો રામપુરા થઈ જાય. એટલે હર પળ હર ક્ષણ પોતાની અવસ્થાને ભગવદ સ્મરણથી સહેજ પણ વિસારે ન પાડે. સમય મળ્યો છે, ઈશ્વરે આપ્યો છે, એ માત્ર સમય નથી. સમયને તો તમે માપી શકશો કે આટલી ઘડી, આટલી પ્રહર, આટલા આટલી ક્ષણ ને આટલી નિમેષ ને આટલી પલ, પણ આયુષ્યને નહીં માપી શકો. કદાચ કહેશો કે મને આટલા વર્ષો થયા, 50 થયા 45 થયા 60 થયા કહી શકશો, પણ જે આયુષ્ય છે એનું માપ અથાગ ને અગાધ છે. એ આદ્ય શંકરાચાર્યજી 35-36 વર્ષ જીવી ગયા પણ એનું ઉડાણ જીવો છે. એ સ્વામી વિવેકાનંદજી બહુ તો 44 વર્ષ જીવી ગયા પણ એની એની ઊંચાઈને એનું ઉડાણ જીવો છે. આયુષ્ય કલ્પનાતીત છે, અગણિત છે. સમય ભલે માપી શકાય, ગણી શકાય બધું, પણ આયુષ્યને ક્યારેય માપી શકાતું નથી. અને એટલે એ આયુષ્યનો ઉપયોગ ભગવદ સ્મરણમાં કરવા માટે કહ્યું, સર્વેષુ કાલેષુ માં મનુસ્મર. અને છેલ્લે કહ્યું, યુદ્ધ છે અર્જુન, સર્વકાળે મારું સ્મરણ કરતા કરતા તું લડ. અને લડવું એટલે બધાને કહ્યું, જે કંઈ ઘરની અંદર આપણો વ્યવહાર છે ને પ્રવૃત્તિ છે, સવાર ઉઠીને સવારે ઉઠીને લડવાની શરૂઆત કરવી પડે છે કે નહીં? કોઈ ને કોઈ કાર્યની સાથે સંઘર્ષ ઉભો થાય, આ કરવાનું છે, પેલું કરવાનું છે, અહીં જવાનું છે, આ બાકી રીત છે, પેલું હજુ આમ છે, આ અહીં છે, આ કાલનું અધૂરું છે, આ આવતીકાલ પૂરું કરવાનું, એટલે એ સંઘર્ષ કાર્યની સાથેનો તમારો સંગ્રામ ચાલુ થઈ ગયો સવારે ઉઠ્યા ત્યારે, અને રાતે સુતા સુતા તો થાકી ગયા. વ્યવહારનો સંગ્રામ, સવાર થી સાંજ સુધી કઈ નવરાસ ન હોય, પરવારતા પરો આખે સાંજ પડે થાકી થાકી રાત પડી. યુદ્ધ છે જીવન, એક સંઘર્ષ છે, સમજી લો. ધ લાઈફ ઇઝ કોન્ફ્લિક્ટ. જીવન એક સંઘર્ષ છે. એને ભગવાને કહી દીધું યુદ્ધ છે. જીવનના સંઘર્ષમાં અનેક ક્ષેત્રોની અંદરથી પસાર થવાનું અને બધા સંઘર્ષો અગણિત રહેવાના, અનંત રહેવાના. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સંઘર્ષ છે. જીવનનો સંઘર્ષનો ક્યાં, જે દિવસે જીવનનો અંત આવશે ને તે દિવસે જીવનના સંઘર્ષનો અંત હશે. એટલા માટે જ કહ્યું કે જીવન જો સંઘર્ષ હોય તો ભલે એ કરતો જા, પણ એની સાથે સાથે આટલું સાથે લેતો જા. મા મનુસ્મર સર્વેષુ કાલેષુ, હર ફળે હર ક્ષણે મારું સ્મરણ ન ભૂલીશ. ભગવાનનું સ્મરણ ક્યારે પણ ન ભૂલીશ. જે કોઈ કાર્ય કરવાનું હોય, જે કંઈ કરતો કર્યા કર, પણ સ્મૃતિમાંથી, પોતાના જીવનમાંથી ભગવદ અનુસંધાન ન છૂટવું જોઈએ. કદાચ કોઈ ખરાબ કામ કરવાની ઈચ્છા થઈ જાય તો પણ અંદર ભગવાન મારો બેઠો છે, સાક્ષી છે, મને જોઈ રહ્યો છે. સર્વમાં સાક્ષી આત્મા. સદ અસદ જે કાંઈ કર્મ કરીએ છીએ ને એ બધાનો સાક્ષી આત્મા છે. સારા કર્મને પણ આત્મા જોવે છે અને બુરા કર્મને પણ આત્મા જોવે છે, દ્રષ્ટા બની. શરીર દ્વારા થતા જે કોઈ કર્મ છે, કુકર્મ હોય તો કુકર્મ, સત્કર્મ હોય તો સત્કર્મ, આત્મા જોવે છે. આ તો ઉપનિષદનો ભાવ છે કે આત્મા દ્રષ્ટા સ્વરૂપ થઈ આ શરીરની અંદર થતા કર્મને નિરંતર જોયા કરે, સાક્ષી. સદ અસદ કોઈ પણ કર્મ થતા હોય ત્યારે નામ સ્મરણ ન છૂટે, આત્માનું સંધાન ન છૂટે. ભલે શરીર નિમ્નમાં નિમ્ન અવસ્થા સુધી પહોંચી ગયું હોય, હલકી વૃત્તિ સુધી નીચે ઉતરી ગયું હોય, તો પણ હરિસ્મરણ એના અંતઃકરણમાં ઊંડે ઊંડે પડેલું હોવું. બાહ્ય પ્રવૃત્તિ ભલે ગમે તે થયા કરતી હોય, બાહ્ય આચાર ભલે પાપ કરતો હોય, પણ અંદરના ઉડાણની અંદર હું બેઠો છું, મારો ભગવાન છે, મને જુએ છે. સર્વમાં સાક્ષી બધું જ જુએ છે. હું શું વિચારું છું એ પણ જુએ છે. ગુરુ મહારાજ પણ એને જુએ છે. અંતર્યામી અરજ લિયો મહારાજ, આપ તો અંતર્યામી છો. દરેકે દરેક મારા વિચારને આપ જાણો છો. સદગુરુ સ્વામી અંતર્યામી અરજ લ્યો, મારા આખા અંતઃકરણને આપ વાંચો છો, ઉકેલો છો. જે કઈ અંદર પડેલી વૃત્તિઓ છે એને આપ રજે રજ જાણો છો, આત્મ સ્વરૂપ. ગુરુ મહારાજ સ્વયં આત્મા થઈને બેઠા અને આત્માની અંદર એ ચેતના જે રીતે બેઠી છે એ આખું જ દર્શન થયા કરે છે. મારા શ્રીએ પોતાના શ્રીમુખે જ કહ્યું છે કે શરીરમાં થતી કોઈ પણ ક્રિયાને, કોઈ પણ પ્રવૃત્તિને આત્મા ખૂબ સારી રીતે ઓળખે છે, જાણે, ભલે દુનિયા તમારી સાથે જે વાત કરે. એટલે અંતઃકરણમાં પોતાના સ્વસ્વરૂપમાં જેટલું અનુસંધાન થાય એટલું રાખી, ભગવદ અનુસંધાન, નામ સ્મરણ ક્યારે ન તૂટવું જોઈએ, બસ એટલી જ આજ્ઞા છે મહારાજ. જીવનભર નામ સ્મરણ બન્યા. નામ સ્મરણ કેવું બને, જનાબાઈ નામ સ્મરણ કરતા કરતા છાણું થાપતા હોય તો એના છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ શબ્દ સંભળાય. અર્જુન સ્વયં ભગવાનની સાથે સખા તરીકે રહ્યો, પણ એને ખબર નથી કે કૃષ્ણનું ચિંતન કે સ્મરણ કેવી રીતે થઈ શકે? એક મહાપુરુષ ભગવત સ્મરણ કરતા તન્મય થઈ ગયેલા. અર્જુનને અહંકાર હતો કે હું ભગવાનની નજીકમાં હું જેટલો છું એટલો બીજો કોઈ નહીં. વનની અંદર વિહાર માટે નીકળેલા રથમાં બેસીને બંને મિત્રો કૃષ્ણ અને અર્જુન એક ઉપવનની અંદર રથ ઉભો રાખીને એક વૃક્ષ નીચે એક તપસ્વી બેઠેલા. અનુસંધાન હતું એનું ભગવાનની સાથે. ભગવાને કહ્યું, જા હું રથમાં બેઠો છું અર્જુન, પેલા મહાપુરુષ જે તપ કરે છે ત્યાં આગળ જે બેઠા છે ધરતીને કાન તો દઈ આવજો, ધીરે ધીરે એને વિક્ષેપ ના કરીશ, એની નજીકમાં નજીક જઈને કાન તો ધરજે, શું અનુભવ થાય છે આવીને પછી મને કહેજે. અર્જુન ભગવાનની આજ્ઞા પ્રમાણે જાય છે. જ્યાં બેઠેલા છે સિદ્ધ પુરુષ એની ધરતીને કાન ધર્યો તો અંદરથી કૃષ્ણ 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 એની નજીક જઈને એના શરીરના એને થોડોક દૂર એને કાન ધર્યો તો અંદર કૃષ્ણ 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 એના હૃદયના ધબકારાની અંદર નાડીમાં વહેતા લોહીના ધબકારની સાથે પ્રવાહની અંદર પણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. 8 પોર 64 ઘડી રટણ કરે જન એની વૃત્તિ કેવી તદાકાર બની જાય, એનું એનું જીવન કેવું તન્મય બની જાય. હર પલ હર ક્ષણ અંદરથી નામ સ્મરણ નીકળ્યા કરતું હોય, પછી એને કરવું નહીં પડે, આપોઆપ શરીરમાંથી જ એના સ્પંદનો ઉભા થતા હશે. ઓમ ઓમ ઓમકારનો ના સ્પંદનો એને સાત્વિકતા આપી.